ઓમ શ્રી સાઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની પાન નંબર 27 પર સર્વ અંતર્યામી એક અને એક જ છે. અહીંથી ભાગ નંબર 6નો પ્રારંભ થાય છે. જય સાઈરામ.
સર્વ અંતર્યામી એક અને એક જ છે. વેદો, શાસ્ત્રો અને ઋષિઓ પાસેથી મળેલા સંદેશાઓ એકમતથી જાહેર કરે છે અને એમાં લેશ માત્ર પણ શંકા નથી કે ત્યારથી આજ દિન સુધી કે આત્મા સર્વ અંતર્યામી છે, દરેક વસ્તુમાં હાજર અને છુપાયેલો છે. તે જ રીતે એવા પ્રશ્નો જેવા કે જેની સેવા થાય છે, જે સેવા કરે છે અને સેવાનું નાણારૂપી સાધન, દાખલા તરીકે પ્રકૃતિ, પણ અનંત ચર્ચાનો વિષય રહ્યું છે. દરેક આસ્તિકે ભાગવતની કવિતા સાંભળી છે જેમાં મહાન ભક્ત પ્રહલાદ પોતાના અનુભવથી જણાવે છે કે પરમાત્મા જે સર્વ અંતર્યામી છે તેમની શોધ દૂર દૂર કરવાની જરૂર નથી અને તે શોધકની ઘણી જ નજીક છે. તે અહીં છે, તે ત્યાં નથી. આવી શંકાઓ ત્યજી દો. સાંભળો આ દાનવોના વડાઓ, જ્યાં તમે શોધો છો અને જ્યાં તમે જુઓ છો ત્યાં જ અને ત્યાં જ તે છે. લોકો ભગવાનની ખાસ ખાસિયતના પ્રકારની તથા તેના ખાસ સ્વરૂપની અને એવી બધી જ વાતો કરે છે. આ બધા વિધાનો, કલ્પના અને અંદાજો સત્યનો અંદાજ બતાવી શકે તેટલી હદે જ સાચા છે. તે પાયાના સત્યો નથી. આવી સંકલ્પનાઓ જ્યાં સુધી વ્યવહારિક દુન્યવી જ્ઞાનને લાગે વળગે છે ત્યાં સુધી પ્રમાણિત માની શકાય, તેમને સંપૂર્ણતાનું જ્ઞાન ન કહી શકાય. કેમ કે પૂર્ણને જોવું કે તેની વાત કરવી તે અશક્ય છે. આવું હોવા ઉપરાંત બેશક દરેક જણ ભક્તો અને સાધકો પોતાની પ્રગતિના તબક્કાને અનુરૂપ પોતાની ભક્તિના પાયારૂપ કોઈને કોઈ આકાર ઘડી રહ્યા છે. તેઓ પરમાત્માની પૂજા કરે છે જે અયોધ્યા કે દ્વારકામાં અસ્તિત્વ ધરાવે છે, બીજે ક્યાંય નથી. તેઓ તે સ્વરૂપને જ પૂર્ણ માની પૂજે છે. બેશક તેમ કરવું ખોટું નથી, માત્ર ભક્તોએ એવું જાહેર ન કરવું જોઈએ કે પોતાની માન્યતા જ માત્ર સાચી છે. જે નામો અને સ્વરૂપો કે જેમની તેઓ પૂજા કરે છે તેટલા જ નામો અને સ્વરૂપો પરમાત્માના છે અને બીજા બધા નામો અને સ્વરૂપો ઉતરતી કક્ષાના અને નકામા છે. એવો અહેસાસ થવો જોઈએ કે જે નામો અને સ્વરૂપો કે જે બીજાઓના આદર્શ છે તેઓ તેટલા જ પવિત્ર અને વાલા છે. જેટલા તમને પોતાને અમુક નામો અને સ્વરૂપો પવિત્ર અને વાલા છે, જ્યારે એક સ્વરૂપ આ રીતે આદર્શરૂપ બને છે ત્યારે તે ખરેખર સનાતનનું પ્રતીક કે ચિહ્ન બને છે. પરંતુ સનાતનનું એ પ્રતીક માત્ર પોતે સનાતન શી રીતે બની શકે? આ બાબતથી હંમેશા સભાન રહીને દરેક જણે અક્કલ વગરની ધૃણાને મહત્ત્વ આપીને એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે આદર્શના દરેક સ્વરૂપો સરખા અને પ્રમાણિત છે. આમ કર્યા વગર પૂર્ણનો અહેસાસ કરવો અશક્ય છે. આદર્શના આ બધા જાડા સ્થૂળ સ્વરૂપો સૂક્ષ્મ દિવ્ય સિદ્ધાંતોથી સંતૃપ્ત છે. વિશાળ દરિયાના દરેક ટીપામાં સંપૂર્ણ અને મોળો ન કરેલો સ્વાદ જોવા મળે છે, પણ તેનો અર્થ એવો નથી કે ટીપું જ દરિયો છે. જો કે આપણે ટીપું અને દરિયાને જુદા જુદા એકમો તરીકે ઓળખીએ છીએ, તેમ છતાં બંનેના સ્વાદ અને સ્વભાવ મળતા આવે છે કે એક સરખા હોય છે. તે જ રીતે સર્વ અંતર્યામી પરમાત્મા અને જાડું સ્થૂળ સ્વરૂપ અને નામ જે પરમાત્મા ધારણ કરે છે અને જેમના વડે તેનો અહેસાસ થાય છે તે જુદા એકમો નથી, તેઓ સરખા કે સમાન જ હોય છે. જ્યારે સર્વવ્યાપી, સર્વનિહિત, શુદ્ધ અસ્તિત્વનું વર્ણન કરવામાં આવે છે, શ્રોતાઓની રુચિ અને વક્તાઓના સિદ્ધાંત ઉપર વિચાર વસ્તુ અને પદ્ધતિ આધાર રાખે છે. જ્યારે વ્યક્તિગત નામ અને સ્વરૂપ જે ભક્તો દ્વારા લાદવામાં આવે છે તેમને અનુરૂપ અને નિર્ગુણના બદલવામાં આવે છે ત્યારે તેને બ્રહ્મ તરીકે વર્ણવવામાં આવે છે. જ્યારે તે જ બ્રહ્મગુણ અને સ્વરૂપ સાથે આવે છે કે દેખાય છે ત્યારે તેને રામ, કૃષ્ણ, વિષ્ણુ કે શિવ તરીકે લેખવામાં આવે છે. શું બીજા ધર્મોના અનુયાયીઓ પણ એ વાત સાથે સંમત નથી થતા કે જ્યારે સાધક હર્ષોન્માદની સ્થિતિએ પહોંચે છે ત્યારે તેની અને પરમાત્માની વચ્ચેના ભેદભાવ ભૂસાઈ જાય છે? યોગીઓ બીજા દેશોના અને બીજા ધર્મોના ફિલસૂફો પણ વાંધા વચકા વગર કબૂલ કરે છે કે આ અભિન્નતાનો અનુભવ પરાભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈક નાનકડો તફાવત રહી ગયો હોય તો તે વ્યક્તિની પસંદગી કે ઈચ્છાને લીધે હશે અને ન કે કોઈ પાયાની બાબતે. જ્યારે નામ અને રૂપ અંદર આવી જાય ત્યારે જ તેને જુદી રીતે પ્રકૃતિ, પરમાત્મા અને ભક્ત નામ આપવામાં આવે છે. જ્યારે નામ અને રૂપની ગેરહાજરી હોય ત્યારે નર નારી કે નાન્યતર છે તેવી શંકા કે ચર્ચા બિલકુલ ઉપસ્થિત થતી નથી. ત્યારે ગમે તેવું વર્ણન બંધ બેસતું જ આવે છે, કેમ કે કંઈક જે કલ્પનાની બહાર અને તેનાથી પરે છે તેને ગમે તે નામ અને રૂપ આપી શકાય છે. ખરેખર તો તેને કોઈ ગુણ કે આકાર હોતા નથી, તે સર્વવ્યાપી અને સર્વોપરી છે. જ્યારે આ સૂક્ષ્મ સર્વવ્યાપીની પૂજા જાડા કે સ્થૂળ સ્વરૂપે અને સગુણ રીતે થાય ત્યારે ભક્ત ભક્તિથી જ તેના પ્રકારની અનુભૂતિ કરી શકશે. આ સાધનાનો અને તે સત્યના જ્ઞાન આપવા અને ભક્તને આશીર્વાદ આપવાની કૃપા કરવા નામ અને રૂપ ધારણ કરીને નિર્ગુણ પરમાત્મા આ અને દુનિયાના બધા જ લોકોને સંગીન અનુભૂતિ અને આનંદ આપવા માટે જન્મ લે છે. આવા અનુભવોથી અવતારો પરમાત્મા અંતર્યામી સર્વભૂતા અંતરાત્મા છે તેવી અનુભૂતિને સરળ બનાવી દે છે. તે સર્વવ્યાપી છે, સૃષ્ટિની દરેક વસ્તુના અંતરાત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપમાં સમસ્ત સૃષ્ટિના દર્શન કરાવ્યા હતા. જ્યાં સુધી અર્જુને પોતાની આંખે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જાડા સ્થૂળ સ્વરૂપમાં સમસ્ત સૃષ્ટિને સમાવી લીધેલી ન જોઈ ત્યાં સુધી તે પણ એ સમજી શક્યો ન હતો કે શ્રી કૃષ્ણ એ સર્વાંતર્યામી છે. પ્રેમ, પ્રેમી અને પ્રેમિકા આ બધા એક અને સરખા છે. પ્રેમ વગર પ્રેમી સંભવી ન શકે. જો પ્રેમ અને પ્રેમી બંને હોય પણ જો પ્રેમિકા ન હોય તો પ્રેમનું કોઈ કાર્ય નથી. ત્રણેયમાં પ્રેમ એ મુખ્ય ઘટક છે. તે મુખ્યત્વે બધી વસ્તુઓમાં એક સરખો સંતૃપ્ત હોય છે, તે જ પરમાત્મા છે. માટે આ ત્રણેય વચ્ચે કોઈ ફરક નથી. આ ત્રણેયમાં પ્રેમ અંતર્યામીની જેમ દ્રષ્ટિગોચર થાય છે. તેથી શું એવી અનુભૂતિ નથી થતી કે બધી વસ્તુઓ પરમાત્મા સ્વરૂપ છે? ચોક્કસ તેવી અનુભૂતિ બિનચૂક થઈ શકે છે. પ્રત્યેક વસ્તુ પ્રેમથી વ્યાપ્ત છે તેથી આપણે અચકાયા વગર જાહેર કરી શકીએ તેમ છીએ કે પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. આખી સૃષ્ટિમાં બધી જીવંત વસ્તુઓ કે વસ્તુઓનો પ્રેમ જુદી જુદી રીતે વ્યક્ત થઈ રહ્યો છે. પ્રેમનું રૂપ કદી બદલાઈ શકાતું નથી. જે દિશામાં તેનું માર્ગાંતિકરણ કરવામાં આવે છે તે મુજબ તેને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે વાત્સલ્ય, અનુરાગ, ભક્તિ, ઈશતમ વગેરે. પણ ગમે તે રૂપ હોય અર્ક બદલાઈ જતો નથી. આ જ્ઞાન અને અનુભવના આધારે એ નિર્ણય સ્પષ્ટ થાય છે કે પરમાત્મા સર્વભૂતાંતરાત્મા છે, તમામ સર્જાયેલી વસ્તુઓનો અંતરાત્મા. જે આ એકતાનું ઉચ્ચતમ જ્ઞાન શીખવે છે તેને અદ્વૈત કહે છે. જે પ્રેમી અને પ્રેમિકાનો, જીવ અને બ્રહ્મનો સિદ્ધાંત શીખવે છે તે દ્વૈત છે. જે ત્રણેય પ્રેમ, પ્રેમી અને પ્રેમિકા, પ્રકૃતિ, જીવ અને બ્રહ્મ વિશે શીખવે છે તે વિશિષ્ટ અદ્વૈત છે. પણ આ ત્રણેય એક જ છે. બાળક જે જન્મ્યો છે, વિદ્યાર્થી ગૃહસ્થમાં બદલાય છે, પણ આ એક જ વ્યક્તિ છે નથી. રીતો અને લગાવો, સંબંધો બદલાય છે પણ તે તેનો તે જ રહે છે. દૂધમાંથી માખણ અને છાશ બને છે. દૂધ જે આ બંનેને સમાવે છે તે અદ્વૈત છે. માખણ જે બે શ્રેણીઓને સમાવે છે તે દ્વૈત છે. વલોવીને જુદા પાડ્યા પછી છાશ જે રહે છે તે વિશિષ્ટ અદ્વૈત છે. પણ જો કે તેમના સ્વાદ જુદા જુદા હોય છે, તે બધાના રંગો હંમેશા એક જ હોય છે. આ એ બધામાં સમાન હોય છે તે છે નિર્ગુણ બ્રહ્મ. ભક્તિ માટેના બીને ફણગા ફૂટે છે. ભક્ત અને ભગવાનની મનોવૃત્તિ ભક્તિના બી છે. પ્રથમ ભક્ત ભગવાનના ખાસ ગુણોથી આકર્ષાય છે, તે પોતે ખાસ ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આ જ સાધના છે. સાધનાના આરંભના તબક્કામાં ભક્ત અને ભગવાન વચ્ચે અંતર વધારે હોય છે, પણ ધીમે ધીમે તે અંતર ઘટતું જાય છે અને જ્યારે પ્રાપ્તિના તબક્કે આવે છે ત્યારે કોઈ અંતર રહેતું જ નથી. જેની પૂજા કરી હોય તે પદાર્થ ગમે તે હોય, સાધના દ્વારા જ જે પામ્યા, પ્રેમ કર્યો અને મેળવ્યો એ વાત ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે તે જીવાત્મા પરમાત્મા છે. સાધક દ્વારા વિચારણાર્થેની એક જ વાત છે, તે છે આત્મસાક્ષાત્કાર કરવા સિવાયના બીજા કોઈ વિચાર તેના મનમાં ન હોવો જોઈએ. તેથી જ કુંતી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણને આવી પ્રાર્થના કરી, ઓ જગદગુરુ, અમને હંમેશા દુઃખ અને સંતાપ આપજે તો જ તું અમને દર્શન આપીશ, જે દર્શનથી પુનઃજન્મનો નાશ થાય છે. ભક્ત જ સર્વોચ્ચની ઈચ્છા કરે છે અને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. તેની આવી મનોવૃત્તિ હોવી જોઈએ. ત્યારે આનંદ અને દુઃખની ગણના કર્યા વગર, કોઈ પણ ચિંતા વગર કે પોતાના સંતોષ અંગેની તે પોતે દ્રઢ કરેલી સાધનામાં લાગી જશે. કોઈ પણ અંતરાયો વગર અને શ્રદ્ધા અને વાસ્તવિકતા સમજી લઈને તેને પૂર્ણ સંતોષ થશે. આ દ્રષ્ટિબિંદુથી જીવન મુક્ત અને ભક્ત વચ્ચે કોઈ ફરક નથી. તેઓ બંને અહંકાર, પ્રકૃતિ, તેના ત્રણેય ગુણો અને વર્ણાશ્રમ ધર્મથી પર હશે. તેઓના હૃદય દયા, આ દુનિયામાં ભલું કરવાની ભાવના કે તમન્નાથી ભરેલા હશે. આ તેમનો બ્રહ્માનંદ છે કે જે તેમને આમ કરવા માટે પ્રેરે છે. આવા ભક્તોને કોઈ ઈચ્છા નહીં હોય, કેમ કે ઈચ્છાઓ હું અને મારુંની લાગણીની પેદાશ ત્યાં હોય છે. એમને જડમૂળથી ઉખેડી નખાય ત્યારે જ વ્યક્તિ ભક્ત બને છે. તેનામાં ઈચ્છાઓ માટે જગ્યા ન હોઈ શકે. તે અમૃત સ્વરૂપના ભક્ત છે. અમર સ્વભાવ તે અમૃત સ્વરૂપ માટે આનંદની મીઠાશ સિવાય કશાની ભૂખ ન હોઈ શકે. સાધક માટે આજ તેની છે, પણ આવતીકાલ યમ શિવ જેટલો સર્વવ્યાપી છે. યમ દેહ કે શરીર સાથે સંકળાયેલો છે, તે જીવને અસર પહોંચાડી શકતો નથી, પણ તે શરીરને ગમે તેટલા લાંબા સમય સુધી જીવવા દઈ શકે નહીં. જીવ માટે તેનો અસલી સ્વભાવ સમજવા માટેનું શરીર એક આવશ્યક વાહન છે. છતાં કોણ જાણે ક્યારે તે શરીરના માલિક યમનું લક્ષ્યબિંદુ બને છે. કોણ જાણે છે ક્યારે આ શરીર યમના દોરડાના વમળોમાં સપડાઈ જશે. જીવ કે જે સહેલાઈથી નાશ પામે તેવા શરીરનો ભાર વહે છે, તેણે આ ઉપરની ચેતવણી સમજવી જોઈએ અને શિવમાં સમય જવા તદ્દન આતુર થઈ જવું જોઈએ. પછી તે ગમે તે ક્ષણ હોય, તે જ ક્ષણ છે. એક એક ક્ષણ કે જે પસાર થઈ ગઈ છે તે પછી પાછી આવી શકે નહીં. હંમેશા લોકો કંઈ પણ કરવાનું હોય તો તે વિલંબમાં મૂકે છે. આજનું આવતીકાલ ઉપર અને ગઈકાલનું આજ ઉપર. આજ ક્ષણ ક્ષણ છે. જે મિનિટ સરકી ગઈ તે તમારી પકડની બહાર છે. તે જ રીતે જે મિનિટ આવી રહી છે તે પણ તમારી નથી જ. તે જ જીવ કે જેણે પોતાના હૃદય ઉપર આ સમજ કોતરી રાખેલી છે તે જ જીવ શિવમાં ભળી જઈ શકે છે. પોતાના હૃદયમાં આ સમજણ આત્મસાત કર્યા વગર આજ અને આવતીકાલના ઉદ્દેશોમાં એમ માનીને ડૂબી જાય છે કે શરીર મહત્વનું છે. તે આમ દુન્યવી લગાવનો પાયો મૂકે છે અને તેથી તે શરીર સાથે વારંવાર જન્મ લે છે અને યમના દર્શન કરવાનું ચાલુ રાખે છે. યમ દર્શનનો નહીં પણ શિવ દર્શનનો સાધકનો અધિકાર છે. તે તેની ઈચ્છા નહીં ધરાવે અને વિચારે પણ નહીં. માત્ર જેમને દેહ અને દેહીનું આવું સકપણ હોય છે તે જ માણસો છે અને જેમણે આ સિદ્ધાંતને આત્મસાત કર્યો છે તેઓ પોતાની સાધનામાંથી ચસશે કે ખસશે નહીં. આજકાલ માણસ અદૃશ્ય થઈ જતા આનંદ જોવા અને માણવાથી જ સંતુષ્ટ છે. તેને આરામ નથી. રાત્રિઓ ઊંઘવામાં અને દિવસો ખાવામાં અને પીવામાં ગાળીને તેનું ઘડપણ અને મૃત્યુ તેનો પીછો કરતું જાય છે. ત્યાર સુધી તો તે મોટો થતો જાય છે. પછી તે શું કરવું કે ક્યાં જવું તે નક્કી કરી શકતો નથી. તેની તમામ ઇન્દ્રિયો નિર્બળ થઈ ગઈ હોય છે, કોઈ જ તેને બચાવી શકતું નથી, પછી તેનો મૃત્યુના જડબામાં આજ્ઞાપાલક માંસ જેવો અંજામ આવે છે। આ કેટલું દુઃખદ છે કે અમૂલ્ય હીરા જેવું આ માનવ જીવન કે જેની કિંમત જ ન થઈ શકે તે એક નક્કામાં ફેંકી દેવા લાયક સિક્કા જેટલું સસ્તું બની ગયું છે। ઈશ્વરનો અહેસાસ કરવા, કોઈ સાધના કર્યા વગર કે લાભ વગર, જેવું ધ્યાન ધર્યા વગર કે લાભ વગર સમય વેડફી નાખવા બદલ પસ્તાવો કરવાનો હવે કશો અર્થ નથી। ઘરને આગ લાગ્યા પછી કૂવો ખોદવાનું આયોજન કરવાનો શું અર્થ છે? તે ક્યારે ખોદાઈ જવાનો છે? પાણી ક્યારે પ્રાપ્ત થશે? આગ ક્યારે ઓલવાશે? આ બધી અશક્ય વાત છે। જો બિલકુલ આરંભમાં જ કૂવો તૈયાર હોત તો આવી કટોકટીની પડે તે કેટલો ઉપયોગી થયો હોત? છેલ્લી ઘડીએ ભગવાનનું મનન કરવું તે આગ લાગી ગયા પછી કૂવો ખોદવા બેસવા જેવું છે। માટે અત્યારથી જ વારંવાર ભગવાનનું મનન કરવાથી ભગવાન છેલ્લી ઘડીએ તમને સાચવી લેશે કે જ્યારે તમારો અંત આવવાનો હોય। જે સાધના આવતીકાલે કરવાની છે તે આજે જ શરૂ કરો। હવે પછીની ક્ષણમાં શું છુપાયેલું છે તે કોઈ જાણતું જ નથી। માટે જે સાધના કરવાની છે તેમાં કોઈ વિલંબ કરવો ન જોઈએ। આ સાધના માટે શારીરિક તાકાત પણ હોવી જરૂરી છે અને તેથી શરીરને કસવું જોઈએ। જો કે વધારે પડતું કસવું પણ નુકસાનકારક છે, એટલા અંશે જરૂરી હોય તેટલા જ અંશે તેની મહા કાળજી કે દેખરેખ રાખવી જોઈએ।
ઓમ શ્રી સાઈરામ। પ્રેમવાહિની ભાગ 6 પાન નંબર 31 ઉપર પૂર્ણ થાય છે। જય સાઈરામ।